તારીખ 26/7/1989 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 40-57 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 19
શરૂઆતથી ફરીને આ 40-21 વર્ષ છે. વિશાળ બુદ્ધિ, મધ્યસ્થા, સરળતા અને જીતેન્દ્રિય પણ, આટલા ગુણો જે આત્મામાં હોય તે તત્વ પામવાનો ઉત્તમ પાત્ર છે. તત્વ પામવું એટલે સ્વાનુભવ, આત્માનુભવ થવો, એ તત્વ પ્રાપ્તિ કહી છે. અનુભવને જ પ્રાપ્તિ કહે છે. વસ્તુ તો છે પણ એનો અનુભવ નથી, ત્યાં સુધી અપ્રાપ્ત કહેવાય છે. અનુભવ થતા એને પ્રાપ્તિ ગણાય છે. વિશાળ બુદ્ધિનો અર્થ અહીંયા ઉઘાડનો નથી કરવો, પણ સંકુચિતતાનો અભાવ એને વિશાળતા કહે છે. જેના મતિમાં, જેના જ્ઞાનમાં સંકુચિતતા ન હોય, વિશાળતા હોય એને વિશાળ બુદ્ધિ કહે છે. સત્યને સ્વીકારવા માટેની વિશાળતા. સત્ય સામે આવે છતાં પોતાના પૂર્વગ્રહિત અભિપ્રાયને લીધે સત્યને ન સ્વીકાર કરી શકે તો તે એક પ્રકારની સંકુચિતતા છે. મધ્યસ્થા, એમાં પણ પક્ષપાત રહિત પણ, ત્યાં સુધી કે પોતાના દોષને પણ અપક્ષપાતપણે જોઈ શકે, બીજાના ગુણદોષને પણ અપક્ષપાતપણે જોઈ શકે. જે પોતાના દોષમાં પક્ષપાત ન કરે તે બીજાના ગુણદોષના પ્રસંગે તો પક્ષપાત કરે જ નહીં, એનું નામ મધ્યસ્થા છે. અથવા સત્યનો પક્ષ કરે તેને પણ મધ્યસ્થા કહેવામાં આવે છે. જે સત્ય હોય એનો પક્ષ કરે તો એ મધ્યસ્થ છે, એને પક્ષપાત ગણવામાં આવતો નથી. ગુણનો પક્ષ કરે, સ્વભાવનો પક્ષ કરે, એ બધા મધ્યસ્થામાં જાય છે. તો પણ એ મધ્યસ્થ છે, ત્યાં રાગ દ્વેષ ન લેવા. સરળતા એટલે પૂર્વે ગ્રહેલા મતાગ્રહ અને કદાગ્રહની પકડ છોડી દેવી, વ્યવહારમાં પણ જતું કરવું, એને સરળ પરિણામ કહેવામાં આવે છે. અથવા પોતાનો સ્વાનુભવ કરવા માટે પોતાના સ્વાનુભવ અર્થે પરિણામ જે પ્રકારે કરવા યોગ્ય હોય તે પ્રકારની સરળતાથી તૈયારી, એને સરળતા કહે છે.
સાચાને સાચું કહેવું, ખોટાને સાચું કહેવું, એમ સરળતા કહે.
ખોટાને સાચું કહેવું એ તો અસરળતા જ થઈ ને. સરળતા કેવી રીતે થઈ? એ તો સીધી જ અસરળતા છે કે છે ખોટું અને કહે સાચું. રૂપિયો ખોટો હોય ને એમ કે આ સાચો રૂપિયો છે, લઈ ગયો તો સરળતા કહેવાય.
કોઈ દેખ ન લગાવે, કોઈ દેખ ન લગાવે.
કોઈને દુઃખ નહીં લગાડવા પાછળ શું કારણ છે?
સરળ પરિણામે કહે છે.
કોઈને દુઃખ ન લગાડવું એવું બની જ ન શકે. કેવળ વિતરાગ થઈ જાય, સંપૂર્ણ વિતરાગ થઈ જાય તો કોઈની સાથે વ્યવહાર ન રહે, તો કોઈને દુઃખ ન લાગે. પણ જે વ્યવહારમાં ઊભો છે એ બધાને દુઃખ ન લાગે એ રીતે રહી જ ન શકે. એ પરિસ્થિતિ અશક્ય અને અસંભવ છે. દુઃખ કોઈને ન પહોંચે એ અભિપ્રાય ખૂબ સારો છે, પણ સત્ય વચન કહેતા જેને સત્યનો અણગમો હોય એને તો દુઃખ થશે જ. એનો ઉપાય શું? કે એને અસત્ય પ્રિય છે માટે એની સાથે અસત્ય ચાલુ રાખવું, એમ એને અસત્ય પ્રિય છે માટે એને એને પ્રિય લાગે એમ બોલવું, તો એને દુઃખ ન લાગે એ બરાબર છે. કઈ એને એની અસત્ય માન્યતાને પુષ્ટ કરવી, કેમ કે નહીતર એને દુઃખ લાગશે. એને પુષ્ટ કરીએ તો એને સારું લાગશે. સારું લગાડવું એ કોઈ ગુણ નથી, બીજાને સારું લગાડવું એ કોઈ ગુણ નથી. જગતને રૂરૂ દેખાડવા અનંત વાર પ્રયત્ન કર્યો છે, પણ આત્માનું રૂરૂ થાય એટલે આત્માનું ભલું થાય એ એક જ લક્ષ્ય હોવો જોઈએ. અને આત્માનું ભલું થાય એમ કરતા કદાચ કોઈને દુઃખ થવાનો સંભવ બને, તો અભિપ્રાય નથી કે કોઈને દુઃખી કરવા છે. અભિપ્રાય નથી, જેમ કે કોઈ મોક્ષ માર્ગી જીવ છે, મુનિદશાનો પુરુષાર્થ પોતાને સંભવિત લાગે તો ગ્રહ ત્યાગ કરે, કુટુંબ ત્યાગ કરે, તો કુટુંબી દુઃખી થાય, કેમ કે તો રાગી જીવો છે. ચક્રવર્તી દીક્ષાલીએ કુટુંબ પ્રત્યે કુટુંબીઓને કેટલું એના પ્રત્યે પૂન છે એટલે પ્રિયતા હોય છે. બહારમાં એક જ કુટુંબમાં કોઈ પ્રિય વ્યક્તિ હોય, કોઈ અપ્રિય વ્યક્તિઓ હોય, એ તો એનો પુણ્ય પાપના ઉદય પ્રમાણે છે. આને તો ઘણું પુણ્ય લઈને આવેલા છે, એને દુઃખ લગાડવું કે ન લગાડવું એને દુઃખ થશે. માટે આપણે મોક્ષ માર્ગમાં આગળ નથી જવું પ્રમાણે મારે પ્રવર્તવું છે, મનથી વચનથી કાયાથી કરવું કરાવવું અનુભવવું બસ. એમાં કદાચ કોઈને એમ પ્રવર્તતા કોઈને દુઃખ થાય ખરું, સંભવિત છે એવી પરિસ્થિતિ આવે ખરી કે કોઈને દુઃખ પણ થાય, તો મોક્ષ માર્ગે ધર્માત્માનો અભિપ્રાય કોઈને દુઃખ પહોંચાડવાનો નથી. એની ક્ષમા યાચે છે કે મને મારે રસ્તે જવા દો, મહેરબાની કરીને હું હાથ જોડું છું, તમને દુઃખ લાગે તો મને ક્ષમા કરો, પણ મને મારે રસ્તે જવા દો. આ સીધી વાત છે. એનું નામ સરળતા છે. સરળતાથી મોક્ષ માર્ગ પ્રત્યે આત્માના હિત પ્રત્યે વલણ રાખવું એનું નામ સરળતા છે. અને પંચેન્દ્રિયના વિષયમાં આત્મહિતના લક્ષ્ય નિરસ થવું એને જીતેન્દ્રિયપણું ત્યાં કહે છે. વ્યવહારમાં જૂતું કરવું એટલે ક્યાંય એવો પ્રસંગ હોય કે જ્યાં પોતાને આર્થિક નુકસાન થતું હોય, એવો કોઈ વાર પ્રસંગ બનતો હોય જતું કરવું એમ, અથવા કોઈ વખત પોતાનું માન સચવાતું ન હોય તો જતું કરવું એમ. લોભ ને માન બે કશાય તીવ્ર ન થવા અર્થે ક્યાંક પોતાને સહન કરવા કરવાનો પ્રસંગ હોય તો જતું. એટલે સિદ્ધાંતની અંદર કોઈ સિદ્ધાંત તૂટે તો પણ ભલે તૂટે, સામાન્ય ખુશ રાખો એ પ્રશ્ન નથી, એમાં જતું કરવાનો પ્રશ્ન નથી. સિદ્ધાંતમાં બાંધછોડ તો કરવાનો પ્રશ્ન હોઈ શકે, સત્યને તો વળગી રહેવાની વાત છે જ. સત્યને છોડી દેવું એનું નામ જતું કરવું એમ વાત નથી. એ પ્રકાર ત્યાં તો એનું વહી જ થાય છે, ત્યાં જતું કરવાનો પ્રશ્ન નથી. પણ ભાઈ ભાઈ વચ્ચે વહેતા હોય અને ક્લેશ વધતો હોય તો માનછો કરવી પડે એમ સરળતા રાખો. સિદ્ધાંતને તો મરણના ભોગે પણ મળી રહેવાની વાત છે, મરણના ભોગે પણ. પણ અહીંયા તો મુમુક્ષુને યોગ્ય જે વ્યવહાર છે એમાં સરળતા આવે છે. ખાસ કરીને માયાચારના પરિણામ છે એ ઘટી જાય છે. જે જીવ માયા રહીત એવા સુમેક દર્શનની નજીક જવા ચાહે છે એને માયાચારના પરિણામ છે એ ઘટી જાય છે. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે. કોને? કે જેને પોતાના આત્માની કરુણા આવે છે એને કર્મમુક્ત થવાનો અધિકારી, મોક્ષનો અધિકારી મુમુક્ષુ એમ કહેવાય છે. જિજ્ઞાસુ કહો, મુમુક્ષુ કહો, ભાવનાવંત કહો, તે જ પુરુષ એને દર્શન મોહમંદ થાય છે, એને જ્ઞાનની નિર્મળતા થાય છે. તે જ પુરુષ યથાર્થ પદાર્થને, એટલે જેવું મૂળ સ્વરૂપ છે તેવું યથાર્થ યથા અર્થ મૂળ સ્વરૂપે જેવો આત્મા છે તેવું પરમતત્વ યથાર્થ સ્વરૂપે સમજી, યથાર્થ સ્વરૂપે એટલે સ્વસન્મુખ થઈને સમજી મુક્ત થવા માટેનો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થમાં તે જીવ જોડાય છે. તેના માટે અંતરંગ સાધન અથવા મૂળ સાધન માત્ર મુક્ત થવાની સાચી જિજ્ઞાસા અને સાચી ભાવના છે. આ મુક્ત થવાની જે ભાવના છે અથવા પૂર્ણ શુદ્ધિની જે ભાવના અને જિજ્ઞાસા છે એ બધો જ રસ્તો કરી દે છે. તમામ અવરોધ નાશ પામવાનો, તમામ અવરોધ દૂર થવાનો, કારણ કે અવરોધ તો પોતાના જ ભાવમાં છે, તો સમસ્ત પ્રકારના અવરોધ દૂર થવાનો કોઈ સહેલામાં સહેલો ઉપાય હોય તો તે મુક્ત થવાની ભાવના, મુક્ત થવાની જિજ્ઞાસા, પરિપૂર્ણ શુદ્ધિની ભાવના એ સૌથી સહેલામાં સહેલો રસ્તો છે. કોઈ બાહ્ય સાધનને એમાં જરૂર નથી. સમજાય ઓછું, સમજાય ન સમજાય, ભાવનાવાળાને રસ્તો થઈ જશે. સાચી
જિજ્ઞાસા,
સાચી ભાવના, સાચી જિજ્ઞાસા, બસ. એ તો બધા ત્રણેય કાળના જ્ઞાની એક જ વાત કરે છે. સો વર્ષ પહેલા ના હોય કે 2000 વર્ષ પહેલા ના હોય, એક જ વાત છે. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા જેને આવે છે એટલે એને મુક્ત થવું છે એવી જિજ્ઞાસા છે. તે કહીએ જિજ્ઞાસ, તે ભાવના વાળો કહો, તે જિજ્ઞાસા વાળો કહો, તે પાત્રતા વાળો કહો, એને રસ્તો થઈ જશે. અંતર્મુખ થવાનો રસ્તો એને સૂજશે, એની સૂજ એને આવી જશે. જો ભાવના સાચી હશે તો જિજ્ઞાસા સાચી હશે, જો સાચી જિજ્ઞાસા નહીં હોય તો બીજો કોઈ ઉપાય નથી. આ સિવાય કોઈ બીજો ઉપાય છે કે નહીં? બુદ્ધિ ઘણી હોય તો કે નહીં? બીજું ઘણું હોય તો પણ આ નથી, એનું બીજું બધું નકામું દેશે. હા, અંતરંગ સાધન, મૂળ સાધન આ છે એમ કેવું છે. તો અનુભવથી આ વાત શોધેલી છે જ્ઞાનીઓએ પોતાના અનુભવથી. પછી 173 નવમાં જૈન પ્રતિમાની સ્થાપનાના વિષયમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કરેલો છે. કેમ કે આ વિષયનો વિવાદ સર્વકાળને વિશે ઓછા વત્તા પ્રમાણમાં ઊભો થાય છે. પોતે પણ સ્થાનકવાસી સંપ્રદાયમાં જન્મેલા એટલે એમ કહ્યું કે બીજા ભાગમાં પ્રથમ હું પણ ગણાયો હતો. પ્રથમ એટલે ઉત્તરવથી મારી જિજ્ઞાસા વિતરાગદેવની આજ્ઞાના આરાધન ભણી છે. ભણી એટલે પ્રત્યે મારી જિજ્ઞાસા એટલે મારી ભાવના વિતરાગદેવની આજ્ઞાનું આરાધન કરવું એવી મારી ભાવના, એમની આજ્ઞા પ્રત્યે આજ્ઞાધીન રહેવાની મારી ભાવના છે. ભણી એટલે પ્રત્યે, એ પ્રત્યે છે. એમ સત્યતાને ખાતર કંઈ દર્શાવું છું, સત્યને ખાતર આ વાતમાં મારા અંતરની ભાવના હું પ્રદર્શિત કરું છું કે પ્રથમ પક્ષ સત્ય છે. પ્રથમ પક્ષ એટલે એકનું એમ કહેવું છે કે પ્રતિમાજીની સ્થાપના કરવી જોઈએ. એ સ્થાપે છે તો બીજો પક્ષ એને ઉથાપે છે. પોતે કુળધર્મથી ઉથાપનારાના કુળમાં આવવાનું બન્યું. પૂર્વના આરાધક છે પણ આવ્યા છે, એમની મતમાં એને પ્રતિમાની સ્થાપના ઉથાપી એમાં આવ્યા છે. પણ સત્યનું ગ્રહણ કર્યું છે તો સત્ય ખાતર કહે છે કે પહેલો પક્ષ સાચો છે, અમારા કુળ ધર્મનો પક્ષ ખોટો છે, સાચો નથી. એટલે કે પ્રથમ પક્ષ સત્ય છે એટલે કે હું જીન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત છે, પ્રમાણોક્ત છે, અનુભવોક્ત છે. ઉક્ત એટલે કહેલું છે, શાસ્ત્રમાં કહેલું છે, પ્રમાણથી કહેલું છે, અનુભવથી કહેલું છે અને તે અનુભવમાં લેવા યોગ્ય છે. ખાલી વિચારીને નહીં પણ અનુભવમાં લેવા યોગ્ય છે, અનુભવથી સંમત કરવા જેવું છે કે જીવ પ્રતિમાજીની સ્થાપનામાં જીવને લાભ છે કે નહીં એનો અનુભવ કરીને સંમત કરવા જેવું છે. મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધે મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ. કેમ કે પોતે પૂર્વકર્મ તો લઈને આવેલા, એટલે પહેલી વાત આવે ત્યારે શંકા પડે કે કહેનારે સાચું કહ્યું છે કે કાંઈ ભૂલા છે. કેમ કે એને છળ પકડ્યો ઉથાપનારે કે આમાં આરંભ સમારંભ થાય છે, આમાં હિંસા થાય છે કેટલીક, જીનેન્દ્રના માર્ગમાં તો હિંસા નિષિદ્ધ છે, હિંસા ન કરવી જોઈએ, આરંભ સમારંભ ન કરવો જોઈએ. શું થોડી શંકા પડી કેમ કે પોતે એ મતમાં ક્યારે આવ્યા છે? એવી કોઈ મતે લઈને જ આવેલા હોય તો પહેલા તો શંકા પડે કેનાર ઉપર, એક બહુ સ્વાભાવિક પરિસ્થિતિ હોય છે, પણ એ શંકા નીકળી ગઈ અને પોતાને બુદ્ધ બોધ થયો પદાર્થ પણ તે વસ્તુનું કાંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધે વિચાર કરી શકશે. મારી જગ્યાએ બીજા કોઈ પણ આત્માને એવી શંકા હોય તો એ વિષયનું યથાર્થ પ્રતિપાદન થવાથી એનો એ વિષયનો યથાર્થ વિચાર કરી શકશે અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધે મતભેદ તેને ટળી જાય, તે સંબંધીનો મતભેદ તેને ટળી જાય, વિચારભેદ ટળી જાય. તે સુલભ બોધિપણાનું કાર્ય થાય એમ ગણી, એટલે કે સહેલાઈથી બોધની પ્રાપ્તિ થાય એવા આશયથી ટૂંકમાં કેટલાક વિચારો પ્રતિમાની સિદ્ધિ માટે દર્શાવું છું. પ્રતિમા સ્થાપના કરવી જોઈએ એના માટે હું મારા વિચારો દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે માટે તમે સઘળા કરો એ માટે મારું કહેવું નથી. હું માનું છું માટે તમે માનો એવો આગ્રહ નથી, પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી જણાય તો તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું છે કે કેટલાક પ્રમાણો આગમના સિદ્ધ થવા માટે પરંપરા અનુભવ ઇત્યાદિની અવશ્ય છે. કુતર્કથી જો તમે કહેતા હો તો આખા જૈન દર્શનનું પણ ખંડન કરી દર્શાવો, પણ તેમાં કલ્યાણ નથી. એટલે આત્માને કલ્યાણ થાય એ ન્યાય પકડવો જોઈએ, એ તર્ક સુતર્ક છે. પણ આત્માનું અહિત થાય તો એ તર્ક કુતર્ક છે. સત્ય વસ્તુ જ્યાં પ્રમાણથી અનુભવથી સિદ્ધ થઈ ત્યાં જિજ્ઞાસુ પુરુષો પોતાની ગમે તેવી હઠ પણ મૂકી દે છે. આ સરળતા છે. સત્યને સ્વીકારવા માટે પૂર્વે ગ્રહિત અસત્ય અભિપ્રાયનો ત્યાગ કરવો એ સરળતા છે. એવી સરળતા કોઈ પણ જિજ્ઞાસુને હોવી આવશ્યક છે એમ લેવું છે. ગમે તેવી હઠ પણ ગમે તેવી એ પ્રતિમાની સિદ્ધિ માટે
કોઈને બોધ આપતો હોય પત્રમાં એમ લખ્યું હોય કે ભગવાન ના દર્શન કરવા તમે રોજ મંદિરે જવું, એવું કોઈ પત્રમાં નથી.
પોતે જતા હતા, પોતે જતા હતા, શ્વેતાંબર પ્રતિમા ની સ્થાપના કરી છે એ ગલ્લુજી મહારાજે કરાવેલી છે. પોતે તો સ્થાનક વાસી હતા છતાં કરાવી છે શ્વેતાંબર પ્રતિમા ની સ્થાપના. અમે ત્યાં એક વાંચનકાર હતા, એ ભાઈને પૂછ્યું કે કૃપાળુદેવ તો ગુલાલવાડી મુંબઈ જયારે ધંધાર્થે રહેવાનું થતું ત્યારે ગુલાલવાડીના દિગંબર વેરાશ્રમમાં જતા હતા એવી વાત તો સ્પષ્ટ આવે છે, તો તમે શ્વેતાંબરની સ્થાપના કેમ કરો છો કે માનતા નહીં? એ વાત સાચી છે, પણ અમને એમ છે કે શ્વેતાંબરને પણ માનતા હતા. એટલે પક્ષપૂર્તિથી કોઈ માણસ ત્યારે, બાકી એમનું આચરણ તો સ્પષ્ટ. પછી અપૂર્વ અવસરમાં સાધુ પદની ભાવના પોતાના માટે ભાવી છે, ત્યાં દિગંબર પદ મુનિની ભાવના ભાવી છે. જંગલમાં એકાકી વિચરતો સંસ્થા લગ્નપૂર્ણ બધું લીધું છે, એટલે એમને વાત સ્પષ્ટ છે. પણ એ સ્પષ્ટતા ઉપર વજન ના આપે છે અને બીજો પક્ષ હોય તો એ વજન છૂટી જાય, પોતાને અનુકૂળ હોય પકડે. દિગંબર મંદિર માં જતા હતા શ્વેતાંબર મંદિર, પણ એ તો બહુ સ્પષ્ટ સમજી શકાય એવું છે કે તમે દિગંબર પ્રતિમા જુઓ અને શ્વેતાંબર પ્રતિમા જુઓ તો તમને તમારા આત્મભાવને અનુકૂળ કઈ તુલના તો કરી શકે કે નહીં માણસ, કે તમને શું અનુકૂળ લાગે છે? સ્વરૂપ ધ્યાન અર્થે તમને દિગંબર પ્રતિમા અનુકૂળ પડે છે કે સ્વતંત્ર પ્રતિમા અનુકૂળ પડે છે? મુગટ પહેર્યો હોય ને આ માખો રાખી હોય, મોટો ફેર છે, સામાન્ય બુદ્ધિ થી સમજી શકાય એવું છે. જે ગ્રહસ્થમાં આભૂષણ નદીનો ત્યાગ કર્યો અને ગુણ કેળવા, કેમ કે આભૂષણ પહેરવાય તો વિષય કષાયના પરિણામ છે, તો વિષય કષાયનો ત્યાગ કરવા અર્થે એના નિમિત્તો છોડ્યા અને વિષય કષાયનો ત્યાગ કરીને વિતરાગ થયા અને પછી પછી આભૂષણ ગ્રહણ કર્યા, એ વાત કેવી રીતે મેળ ખાય છે? બંધ બેસતી વાત આપણે
આગળ વિજય પછી પાછા પડવા જેવું,
ઉપર ચડીને નીચે પડવા જેવું થાય. ભાઈ તો જે વાંચન કરો તો એ સરળ હતા, વાત બરાબર છે તમારી, વાત ન્યાયથી બરાબર છે, એમાં કોઈ બીજી એમાં ખોટી દલીલ કરવા જેવું નથી. એ રીતે સંમત થયા હતા, દ્રષ્ટાંત આપ્યો હતો કે તમારા પિતાશ્રી ને ધૂમ્રપાન કરવાનું વ્યસન હોય, બીડી સિગારેટ પિતા હોય, એમને સમજાયું કે આ વ્યસન શોભતું નથી આપણને, છોડી દીધું એમણે. હવે એ ચાઈ લાગ્યા, ભૂતકાળમાં એ ધૂમ્રપાન કરતા હતા, ભવિષ્યમાં એમણે છોડી દીધું, પછી તમારે એમનો ફોટો લગાડવો છે, હવે શું કરશો? મોઢામાં સિગારેટ રાખીને ફોટો પડાવશો કે સિગારેટ વગર ના રાખશો? શું પસંદ કરો છો? આ તો ગુણનો માર્ગ છે કે અવગુણનો માર્ગ છે? ન્યાયથી વાત તમારી બરાબર છે, એ સ્વીકારી લીધો, એ તો બહુ સીધી સાદી વાત છે. મર્યાદિત બધી સરળતા આવવાની વાત હતી. આ બાજુ તમે આવો, પરીક્ષા કરો, જો એમાં પત્ર વાંચતા હોય તો પત્રે પત્રે તો એમણે તો પ્રત્યક્ષ સત્પુરુષની મહત્તા બતાવી છે. તો મેં કહ્યું કે પ્રત્યક્ષ સત્પુરુષ માટે કેમ કોઈ ખોજ કરતું નથી? પ્રત્યક્ષ સત્પુરુષ તરીકે કોઈની પ્રસિદ્ધિ હોય તો કોઈ પરીક્ષા કરવાય કેમ આવતું નથી? જેટલો કૃપાળુ દેવનો પ્રત્યક્ષ સત્પુરુષ ઉપર વજન છે, એવું તો કોઈને વાંચનારને તો વજન નથી, આનું શું કારણ? એને સ્વીકારી વાત બરાબર છે. હું આવીશ, ચોક્કસ આવીશ, આવો તમે પરીક્ષા કરો, આત્મજ્ઞાન સૂચિત છે, છે કે નહીં પરીક્ષા કરો. જ્યારે આટલું બધું વજન છે ને આટલો એ વિષયનું મહત્વ છે, તો ખાલી એ મહત્વના શબ્દો વાંચી જવા એની પાછળ મહત્વ પૂરું થઈ જાય છે કે કોઈ એનો આચરણ છે? જરૂર આવી શકે, પછી તો પત્ર નથી આવ્યો, આવ્યા તો નથી પણ પત્ર પણ નથી, સરનામું લીધું બધું.
22 વર્ષ
લીમડી ના ઉત્તમ ચંદ્ર નામ હતું, લીમડી ના હતા પત્રાંક 43 નું પાનું 137 છેલ્લો પેરેગ્રાફ. મારા ભણી યો દશા નહીં રાખો. હું તો એક અલ્પશક્તિ વાળો પામર મનુષ્ય છું. સૃષ્ટિમાં અનેક સત્પુરુષો ગુપ્ત રૂપે રહ્યા છે, વિદિતમાં પણ રહ્યા છે. તેમના ગુણને સ્મરો, તેઓનો પવિત્ર સમાગમ કરો અને આત્મિક લાભ વડે મનુષ્ય ભાવને સાર્થક કરો એ મારી નિરંતર પ્રાર્થના છે. આટલા ત્રણ લીટીમાં શું નીકળે છે કે એમને જ્ઞાન દશા નીચે ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. ધર્મ છે એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, એટલે ધર્મ શબ્દ પ્રચલિત છે, પણ આત્માનો જે ધર્મ, જે આત્માના અંતર્મુખી પરિણામ છે, શુદ્ધ પરિણામ છે, એ વસ્તુ ઘણી ગુપ્ત રહી છે. એટલે કે લોકો ઓળખતા નથી, જાણતા નથી, લોકોને ખબર નથી ધર્મ શું કહેવાય. તેમ બાહ્ય સંશોધનથી મળવાની નથી. બહારમાં ગમે એટલું શોધે, શાસ્ત્રમાં, મંદિરમાં, ગમે ત્યાં, મઠમાં, આશ્રમોમાં જાય, ગમે ત્યાં જાય, બાહ્ય સંશોધનથી તે મળવાની નથી. પરંતુ અપૂર્વ અંતર સંશોધનથી તે પ્રાપ્ત થાય છે, કેમ કે આત્માનો ધર્મ આત્મામાં છે અને તે અંતર સંશોધનનો વિષય છે. તે અંતર સંશોધન કોઈક જીવ, કોઈક મહાભાગ્ય જીવ સદગુરુ અનુગ્રહે પામે છે. સત્પુરુષના સમાગમમાં જાય, સરળતાથી પાત્રતાથી સમાગમ કરે, એ જીવને પોતાનું અંતર સંશોધન પહેલાં તો મળે છે. જે અંતર સંશોધન પોતાને ધર્મ પામવાનું સાધન છે. અંતર ખોજ વિના, અંતર સંશોધન વિના ધર્મ જેવી ગુપ્ત વસ્તુ છે એની પ્રાપ્તિ થતી નથી. કેમ કે અંતર સંશોધન છે એ અંતરવલોકનથી પોતાના દોષનો ખ્યાલ આવે છે, પોતાના રસનો ખ્યાલ આવે છે, પોતાના સ્વભાવનો ખ્યાલ આવે છે, ગુણનો ખ્યાલ આવે છે. એ બધું અંતર સંશોધનનો અને અંતર અવલોકનનો વિષય છે. તપાસ કહો, સંશોધન કહો, અવલોકન કહો, એ બધું એક અર્થમાં છે. પછી આ બાજુ 179 માં પાને છે. છેવટની આ વિનયપૂર્વક મારી શિક્ષા ધ્યાનમાં રાખશો કે એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે? શું કહે છે કે બહારમાં જે કાંઈ પ્રવૃત્તિ મોક્ષને કરવી પડે તે થોડી અનુકૂળતાઓ મેળવવા માટે કરવી પડે છે. એ થોડું સુખ છે, અનુકૂળતા છે, થોડું સુખ છે, પણ એના માટે આખા આત્માને ભૂલીને અથવા માર્ગને ભૂલીને, માર્ગને છોડીને અનંત ભવનું અનંત દુઃખ વધી જાય એવું નહીં કરવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. સત્પુરુષોના માર્ગે જનારા મુમુક્ષુઓ પણ એમ જ કરે છે. એ ધ્યાન ખેંચ્યું છે. સ્યાદપદ આ વાત પણ માન્ય છે. સ્યાદપદ એટલે અપેક્ષા, એ મર્યાદા રાખીને આ વાત પણ માન્ય છે. તેની મર્યાદા છે પુરુષાર્થની, કે બનનાર છે તે ફરનાર નથી અને ફરનાર છે તે બનનાર નથી. એટલે સંયોગમાં એમ લેવું કે જે બનવાનું છે તે ફરવાનું નથી, અને તું ગમે એટલું સાચવવાનો પ્રયત્ન કરીશ તો જે ફરી જવાનું છે, નથી સાચવવાનું, એ બનાવ્યું બનતું નથી. આ તારે સંયોગમાં લેવું, તારો પુરુષાર્થ કરવામાં એ વાત લાગુ ન કરવી કે મને સમ્યક દર્શન થવાનું છે તો થશે, નહીં થવાનું હોય તો નહીં થાય, એમ ન લેવું. એમ સ્યાદપદ છે. સંયોગોને ગૌણ કરવા માટે આ વાત માન્ય છે, માનવા યોગ્ય છે કે બનનાર છે તે ફરનાર નથી, ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મ પ્રયત્નમાં પુરુષાર્થ તો ઊભો રાખવો છે. ધર્મ પ્રયત્નમાં આત્મહિતમાં બીજી ઉપાધિને આધીન થઈને પ્રમાદ શુકરવા ધારણ કરવો, શા માટે બીજી ઉપાધિમાં રોકાઈ જવું કે જેથી આત્મ પ્રયત્નમાં અને આત્મહિતમાં ઉપાધિ મુખ્ય થઈ જાય અને આત્મહિત ગૌણ થઈ જાય, એવું શુકરવા કરવું. એ તો જે બનવાનું છે તે જ બનવાનું છે, બનનાર તે ફરનાર નથી, ફરનાર તે બનનાર નથી. આમ છે, છતાં દેશ કાળ પાત્ર ભાવ જોવા જોઈએ. એટલે પોતાની શક્તિ અને જે ચા વર્તમાન સંયોગો એનો વિવેક કરીને પ્રવર્તવું. જે કાંઈ પ્રવૃત્તિ કરવી પડે, અનિચ્છાએ પણ કરવી પડે, તો દેશ કાળ પાત્ર ભાવ જોવા જોઈએ. એ સંયોગોનો વિવેક કરવાનો વિષય છે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરવા ભાવના રાખી છે. નિરાગી શ્રેણી સમુચ્ચે લખી દે, પ્રણામ કર્યા છે પણ નિરાગી શ્રેણી સમુચ્ચે. અહીંથી વિતરાગતા 22મું વર્ષ છે અને ભાવના એમની જોર કરતી થઈ છે, એ અહીંથી છે. મુખ્યતા એ નિરાગ શ્રેણીની મુખ્યતા પૂર્વક, વિતરાગ શ્રેણીની મુખ્યતા પૂર્વક વ્યવહાર શુદ્ધિ કેમ થઈ શકે? ઉત્તર, વ્યવહાર શુદ્ધિની આવશ્યકતા આપના લક્ષમાં હશે, છતાં વિષયની પ્રારંભતા માટે અવશ્યપણે દર્શાવવું યોગ્ય છે કે આ લોકમાં સુખનું કારણ અને પરલોકમાં સુખનું કારણ જે સંસાર પ્રવૃત્તિથી થાય તેનું નામ વ્યવહાર શુદ્ધિ. સુખના સર્વ જિજ્ઞાસુ છે. વ્યવહાર શુદ્ધિથી જ્યારે સુખ છે ત્યારે તેની આવશ્યકતા પણ નિશંક છે. જેને ધર્મ સંબંધી કંઈ પણ બોધ થયો છે હવે બધી વાત લે છે વ્યવહાર શુદ્ધિના કારણોને, અને રડવાની જેને જરૂર નથી તેને ઉપાધિ કરી રડવા પ્રયત્ન ન કરવો. એટલે જેની પાસે આજીવિકા ચાલે એવી વ્યવસ્થા થઈ ગઈ હોય એને સંપત્તિ વધારવા માટે બીજી ઉપાધિ ન કરવી, વિશેષ પ્રવૃત્તિમાં ન પડવું. જેને ધર્મ સંબંધી બોધ થયો છે એટલે કે ધર્મનો પ્રયત્ન કરવા જેવો છે એવું જેને કાંઈ પણ લાગ્યું છે, છતાં સ્થિતિનું દુઃખ હોય એટલે આજીવિકાની તકલીફ હોય તો બનતી ઉપાધિ કરીને, એટલે બનતી ઓછી ઉપાધિ કરીને રળવા તેણે પ્રયત્ન કરવો જોઈએ. એ એણે લક્ષ્ય રાખવો કે હું ઓછામાં ઓછો સમય દઉં, ઓછામાં ઓછો ઉપાધિ કરું અને મારી આજીવિકા ચાલે એવા પ્રયત્નથી, એવા લક્ષ્યથી એણે એ જરૂરિયાત છે એટલે પ્રવૃત્તિમાં રહેવું. સર્વસંગ પરિત્યાગ એટલે સાધુ થવાની ઈચ્છા છે એને માટે આ વાત નથી, ગ્રસ્તને ગ્રસ્તી પૂરતી વાત છે. ઉપજીવન સુખે ચાલી શકે તેવું છતાં, એટલે આજીવિકા ઉપજીવન, એટલે જેનું મન લક્ષ્મીને માટે બહુ જાવા નાખતું હોય, ઘણા પૈસા મેળવવાની વારંવાર ઈચ્છા થતી હોય, તેણે પ્રથમ તેની વૃદ્ધિનું કારણ પોતાને પૂછવું, તારે શું કરવું છે, પૈસા વધારીને તારે શું કરવું છે, પોતાને પૂછી લેવું, તારું ધ્યેય શું છે, તારી ઈચ્છા શું છે, આખરમાં શું ઈચ્છે છે. તો ઉત્તરમાં જો પરોપકાર સિવાય કંઈ પણ પ્રતિકૂળ ભાગ આવતો હોય, કેવા પારિણામિક લાભને હાનિ પહોંચ્યા સિવાય કાંઈ પણ આવતું હોય તો મનને સંતોષી લેવું, એટલે વાળી લેવું, સંતોષી લેવું એટલે વાળી લેવું. તેમ છતાં ન વળી શકે તેમ હોય તો અમુક મર્યાદામાં આવવું, તે મર્યાદા સુખનું કારણ થાય તેવી થવી જોઈએ. એટલે અમુક લિમિટ કરી રાખવી, આથી વધારે પ્રવૃત્તિ કરવી નથી, અથવા આ ઉંમરે તો છોડી જ દેવી છે એવું એને ઓછામાં ઓછું નક્કી કરવો, નિર્ણય કરી લેવો. અત્યારે તાત્કાલિક પોતે પોતાના પરિણામ શાંત ન કરી શકતો હોય એને મર્યાદા કરવી. પરિણામે આર્ત ધ્યાન ધ્યાવવાની જરૂર પડે તેમ કરીને બેસવાથી રોગનું સારું છે. એટલે એવી પરિસ્થિતિ હોય કે આર્ત ધ્યાન ઊભું થતું તો પ્રવૃત્તિમાં કરવી પડે એ કરી લેવી. જેનું સારી રીતે ઉપજીવન ચાલે છે તેને કોઈ પણ પ્રકારના અનાચારથી લક્ષ્મી મેળવવી ન જોઈએ. મનને જેથી સુખ હોતું નથી, કેમ કે એમાં મન અશાંત થઈ જશે અને તેથી કાયાને કે વચનને ક્યાંથી હોય. અનાચારથી મન સુખી થતું નથી અને સ્વતઃ અનુભવ થાય, આ સ્વતઃ અનુભવ થાય તેવું કહેવું છે. તો સમજી શકાય એવી વાત છે કે તીવ્ર પાપ અને અનાચારને અનિતિ કરે એની માનસિક સ્થિતિ તો બગડે છે, એટલે એને તો શરીર પણ સારું રહેવાનું નથી. છઠ્ઠું, ન ચાલતા ઉપજીવન માટે કંઈ પણ અલ્પ અનાચાર એટલે અસત્ય સહજ માયા સેવવી પડે તો મહાશોચથી સેવવું, તેનું પ્રાયશ્ચિત ધ્યાનમાં રાખવું, સેવામાં નીચેના દોસ્તો ન જ આવવા જોઈએ, કોઈથી મહાવિશ્વાસઘાત કરવો, મિત્રથી અથવા સાધર્મીથી વિશ્વાસઘાત કરવો, કોઈની થાપણ ઓળવવી, વ્યસન સેવવું, મિથ્યા આળ મૂકવું, ખોટા લેખ કરવા, હિસાબમાં ચૂકવવું ભૂલવું, જુલમી ભાવ કહેવો, નિર્દોષને અલ્પ માયાથી પણ છેતરવો, નિનાથી તોળી આપવું એટલે વજનમાં એકને મંડી બીજું અથવા મિશ્ર કરીને ભેળસેળ કરીને આપવું, કર્માદાની ધંધો એટલે બહુ હિંસાત્મક ધંધો, ઘણી જેમાં હિંસા થતી હોય એવો ધંધો, લાંચ કે અગત્તાદાન એ માટે ઠીકાઈ રળવું નહીં, એ જાણે સામાન્ય વ્યવહાર સુધી ઉપજીવન અર્થે કહી ગયો. આ વ્યવહાર સુધીનો વિષય લીધો છે, પોતાને પ્રયત્ન થઈ એ બાબતની અંદર નીકળું, પોતાની શક્તિ હોય એટલે એની અંદર પ્રયત્નથી વધવું જોઈએ, ભાવભાવથી ડરતા ડરતા. બાવનમો પત્ર, પાંગ 181. નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલા પવિત્ર ધર્મ માટે જે જે ઉપમા આપીએ તે ન્યૂનત છે. નિર્ગ્રંથ ભગવાને પ્રણીતેલો પવિત્ર ધર્મ, વિતરાગ ધર્મ, તેના માટે જે જે ઉપમા આપીએ એ અનુપમ ધર્મને જેટલી મહત્તા આપીએ ઉપમા આપીએ ઓછી પડે છે. આત્મા અનંતકાળ રખડ્યો તે માત્ર તેના નિરુપમ ધર્મના અભાવે, જો એકવાર પણ નિર્ગ્રંથ પરમાત્માનો ધર્મ પ્રાપ્ત કર્યો હોય તો જન્મ મરણ ન રહે એમ કેમ છે. જેના એક રૂમમાં આવે વિતરાગ દેવની મહિમા કરી છે કે કેવા વિતરાગ છે કે જેના એક રૂમમાં કિંચિત પણ અજ્ઞાન નથી, મોહ નથી કે અસમાધિ રહી નથી, તે સત્પુરુષના વચન અને બોધ માટે કાંઈ પણ નહીં કહી શકતા, કાંઈ પણ એને માટે કહેવું એ ઓછું પડે છે, પણ તેમના જ વચનમાં પ્રશસ્ત ભાવે પુનઃ પુનઃ પ્રસક્ત થવું, એટલે આસક્ત થવું, ખેંચાણ થવું, તેમના જ વચનમાં પ્રશસ્ત ભાવે આત્મહિતના લક્ષ્ય ફરી ફરીને આસક્ત થવું, એ પણ આપણું સર્વોત્તમ શ્રેય છે. 22મા વર્ષે એટલી ભાષા આવી છે. શિયાની શૈલી, વિતરાગ દેવના વચનોની કેવી શૈલી છે, જ્યાં આત્માને વિકારમય થવાનો અનંત અંશ પણ રહ્યો નથી, એવા શુદ્ધ વિતરાગ દેવ છે કે જેમને હવે એક અંશે પણ, અનંતમાં ભાગે પણ વિકાર ઉત્પન્ન થવાની પરિસ્થિતિ રહી નથી. શુદ્ધ સ્ફટિક ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલા તે નિર્ગ્રંથના પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ થતા રહો ભાવના મૂકી છે. વચન પ્રત્યે શુદ્ધ સ્ફટિક ફીણ અને ચંદ્રથી ઉજ્જવળ, એ બહારના જે પદાર્થો છે, ઉજળા પદાર્થો, એનાથી સામાન્ય ઉપમા આપીને શુક્લ ધ્યાનની, શુક્લ એટલે ઉજળું ધ્યાન કહે છે ને, શુક્લ એટલે શુક્લ ધ્યાનની શ્રેણીથી પ્રવાહરૂપે નીકળેલા તે નિર્ગ્રંથના પવિત્ર વચનોની મને તમને ત્રિકાળ થતા રહો, એ જ પરમાત્માના યોગ બળ આગળ પ્રયાસના એ યાચના છે. એમની શ્રદ્ધામાં, એમના વચનોની શ્રદ્ધામાં જરા પણ શિથિલતા ન ઉત્પન્ન થાય એવી ભાવના ભાવે છે. પછી 54મો પત્ર છે. ચોથો પેરેગ્રાફ છે. કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખો છોડી દે, એકાગ્ર ભાવથી સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે તે એ જ છે. શું અહીંયા કહેવું છે કે અંતર સંશોધનથી માર્ગ અને ધર્મને શોધવો છે, એટલે ધર્મ સંબંધીના મતભેદો છે એ સંબંધે કોઈ પણ મતભેદ અથવા મતાગ્રહ પદાગ્રહ છે એ છોડી દઈને સમ્યક યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે તે જ છે. સમ્યક યોગ એટલે આત્મસન્મુખ થવાનો જે માર્ગ છે એ જ માર્ગ શોધવાનો છે, એ જ માર્ગ છે. એમાં કોઈ ફલાણો સંપ્રદાય ને ફલાણો ધર્મ એ વાત પકડી રાખવાની નથી. પોતાને સ્વરૂપની સન્મુખ થવું છે એ સમ્યક યોગ પકડવાનો છે. એમાં સંપ્રદાયીકરણનો કોઈ વિષય નથી. માન્ય અમાન્ય, ભેદાભેદ કે સત્ય અસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે તેટલા સમયનો ગણતા એમ, એટલે એ ભવની અમે એટલા સમય લીધા છે એમ. સંશોધકને કે તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. જેની ભૂમિકા યથાર્થ થઈ ગઈ એને જરાય વજન નથી. બીજા શું માને છે, બીજા શું કહે છે, આમ બીજા જે કરે છે એ બધું બંધ કરાવવું જોઈએ, આ સાચું બધાને કરાવવું જોઈએ, આ આગ્રહમાં એ નથી પડતા. આ તો ધર્મ શોધીને પોતે એ માર્ગે ચાલતો થઈ જાય છે અને એ પોતાનું હિત કરી જાય છે. બીજાની સામે બહુ બીજાનું ગૌણ કરી નાખે છે, ખ્યાલ આવે કે આ સત્ય છે, ગૌણ કરી નાખે. એટલે સત્ય અસત્ય સમજવું એ પોતાના હિત માટે સમજવું છે, પણ એનો આગ્રહ કરીને બીજાને એ બાજુ આગ્રહથી વાળવા એમાં પોતાનું ખોવાની વાત છે. પોતાને નુકસાન થાય છે આગ્રહથી, એમ કે આગ્રહ છોડી દો, બીજાને માટે આગ્રહ નહીં રાખો, જે વજન છે એ પોતાને માટે રાખો, સત્યનું નિરૂપણ કરવું, સત્યને પ્રસિદ્ધ કરવું, પ્રદર્શિત કરવું એક વાત છે, આગ્રહ રાખવો એ બીજી વાત છે. ગુરુદેવ સત્ય કહેતા હતા, પણ કોઈને એમ કહેતા હતા કે તમે રોકાઈ જાવ અહીંયા, બારગામ ગયા હોય તો તમે અહીંયા સોનગઢ આવજો એમ નહીં કહેતા, નહીં કે આગ્રહ નહીં કે, તો એમ જ કહેતા અમે અમારો સ્વાધ્યાય કરીએ છીએ. ખરેખર તો એમ જ કહેતા હતા કે અમે તો અમારો સ્વાધ્યાય કરીએ છીએ. સત્તાવનમો પત્ર. કર્મની ગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવના રાખશો, એ ચારે નાથ કર્યા છે એમ કે મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વૈર બુદ્ધિ, કોઈના પ્રત્યે પણ અંદરમાં ડંખ રહી જાય એવું નહીં, નિર્વૈર બુદ્ધિ. બધા આત્માઓ સરખા છે, કોઈની અવસ્થામાં દોષ છે તો એને અહિતકર છે, એને અહિતકર છે એની આપણે મુખ્યતા કરવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈને હર્ષ પામવો, ગુણવાન જોઈને પોતાને પણ મનને પ્રમોદિતતા થવી, મનને પ્રસન્નતા થવી, એ ગુણ પ્રાપ્તિ જેને કરવી છે, ગુણની અભિલાષા છે, એને સહજ પરિણામ થાય છે. કરુણા એટલે સંસાર તાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, કે અરે આ સંસારમાં જીવો આકુલતામાં ઘેરાયેલા છે, એ આકુલતા સમ્યક માર્ગને પામીને શાંત થાય એની અનુકંપા. અને ઉપેક્ષા એટલે નિષ્પ્રભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું, જગતની ઉપેક્ષા કરીને એમ દ્વેષપૂર્વક નહીં, નિષ્પ્રભાવે એમ કીધું છે એટલે દ્વેષપૂર્વક નહીં, જગતની ઉપેક્ષા કરીને અથવા જગતમાં રોકાવાના કારણોથી નિષ્પ્રભ થઈને સહજપણે આત્મહિતમાં લાગવું એને ઉપેક્ષા કહેવામાં આવે છે. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે. આવી જે ભાવનાઓ છે ચાર, મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા, એ કલ્યાણમય છે અને પાત્રતા ઉત્પન્ન થાય એવી ભાવના છે. પાત્રતાનું
સાધન પહેલા આવા ગુણો
હોવા જોઈએ, પાત્રતાના ભૂમિકામાં આ ગુણો આવવા જોઈએ. જગતના પ્રતિબંધને ગૌણ કરવા એને માધ્યસ્થ કહો કે ઉપેક્ષા કહો, એક જ વાત છે. શબ્દો જુદા જુદા છે, વ્યાખ્યા જુદી જુદી રીતે કરે છે, એક જ ભાવ નહીં, એક જ વાત છે. કોઈ પણ આત્મા, બીજો પરિગ્રહ, કોઈ પણ આત્મા ઉદય કર્મને ભોગવતા સમત્વ શ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વધશે તો ખચિત ચેતન શુદ્ધિ પામશે. એટલે ઉદયના કાળે ભિન્ન પડીને સમત્વ એટલે રાગ અને દ્વેષ રહિત, સમ એટલે વિષમ પરિણામ રહિત, સંપણાની શ્રેણીમાં પ્રવેશ કરીને એટલે વિતરાગ ભાવની શ્રેણીમાં પ્રવેશ કરી, શ્રેણી એટલે ઉત્તરો ઉત્તર ઉપરના વર્ગમાં જવું એને શ્રેણી કહે છે, ઉપર ઉપર ચડવું, તેમાં પ્રવેશ કરી અબંધ પરિણામે પામશે એટલે વિતરાગ પરિણામને પામશે તો ખચિત એટલે અવશ્યપણે તે ચેતન શુદ્ધિને પામશે, એની ચોક્કસ નિર્મળતા થશે આત્માની. પછી નીચે લીધું છે. આત્મા વિજયી થઈ સરળ અને લઘુત્વ ભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણ કમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતની રિદ્ધિ છે તે જાતની રિદ્ધિ સંપ્રાપ્ત કરી શકાય. એની તો વિતરાગતાની રિદ્ધિ છે, એ બહારની રિદ્ધિ છે તેની વાત નથી, પણ સત્પુરુષ પ્રત્યે વિનયાન્વિત થવાની વાત આવી છે. લઘુત્વ વિનયી થઈ લઘુત્વ ભાવ પામી સત્પુરુષના ચરણ કોણ પ્રતિ રહ્યો, તો એમની જે દશા થઈ એ દશા પોતાને જરૂર મળે. અનંતકાળમાં કાં તો પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી, નહીં તો નિશ્ચય છે કે મોક્ષ અથેળીમાં છે. ઈષત પ્રાગ ભારા એટલે સિદ્ધ પૃથ્વી પર ત્યાર પછી છે, એટલે સર્વશાસ્ત્ર એને સર્વશાસ્ત્ર સંમત છે અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે. એટલે સત્પાત્રતા હોય અને સત્પુરુષનો યોગ હોય તો જીવનું કલ્યાણ ન થાય એ બની શકે નહીં. થાય થાય ને થાય, બેમાંથી એકની ખામી રહી છે. સત્પુરુષ મળ્યા છે ત્યાં પાત્રતાની ખામી રહી છે, ત્યાં પાત્રતા છે થોડી સામાન્ય અને સત્પુરુષનો યોગ નથી થતો, તો વળી પાછા જીવના પરિણામ છે એ વળી નીચી કોટીમાં આવી જાય છે.
વાદી દેવ શ્રી મંગલ ભગવાન જય.